ગાયત્રી ગીતા વેદમાં તા ગાયત્રીનો મંત્ર નાનો સરખો જ છે, એમાં 24 અક્ષરો છે, પરંતુ એટલા થોડા અક્ષરોમાં અનંત જ્ઞાનનો સાગર ભરેલો છે. જે જ્ઞાન ગાયત્રીના ગર્ભમાં છે તે એટલું તો સર્વાંગ સંપૂર્ણ અને પરમાર્જિત છે કે મનુષ્ય જો એને બરાબર સમજીને અને એ મુજબ જીવે તો તેના લોક અને પરલોક બંને સુખ શાંતિમય બની શકે. આધ્યાત્મિક તેમજ સાંસારિક બંને દૃષ્ટિએ ગાયત્રીનો સંદેશ ખૂબ જ અર્થપૂર્ણ છે. તેને ગંભીરતાપૂર્વક સમજવામાં આવે અને તેનું મનન કરવામાં આવે તો સદજ્ઞાનનો અવિરત પ્રવાહ તેમાંથી પ્રગટે છે. નીચે સંક્ષેપમાં ગાયત્રી મંત્રનો અર્થ આપવામાં આવ્યો છે. આ ગાયત્રી ગીતા છે. અમિત્યેવ સુના મધ્યે મનઃ વિશ્વાસત મનો બ્રાહ્મણઃ સર્વેષ્વહિ તસ્ય નામસુ વતોરેત પ્રધાનઃ મતમ યવેદા નિગદંતિ ન્યાયાન નિરત શ્રી સચિદાનંદનકમ લોકેશ સમદર્શિન નિયમન ચાકારીહીન પ્રભુમ. જેને વેદ, ન્યાયી, સચિદાનંદ, સર્વેશ્વર, સમદર્શી, નિયામક, પ્રભુ તેમજ નિરાકાર કહે છે, જે વિશ્વમાં આત્મરૂપથી તે બ્રહ્માના બધા જ નામોમાં શ્રેષ્ઠ, પાપરહિત, પવિત્ર અને ધ્યાન કરવા યોગ્ય છે, તે ઓમ જ તેનું મુખ્ય નામ છે. ભાવાર્થ, પરમાત્માને પ્રાપ્ત કરવાનો તેમજ પ્રસન્ન કરવાનો માર્ગ તેના નિયમો અનુસાર વર્તવું એ છે. તે નિંદ્રા કે વખાણ કરવાથી પ્રભાવિત થતો નથી, તે તો કર્મ પ્રમાણે જ ફળ આપે છે. પરમાત્માને સર્વત્ર વ્યાપક સમજીને ગુપ્ત રીતે પણ પાપ ન કરવા જોઈએ. પ્રાણીઓની સેવા એ પરમાત્માની જ સેવા છે. પરમાત્માને પોતાની જાતમાં જ અનુભવવાથી આત્મા પવિત્ર બને છે અને સત, ચૈતન્ય, જ્ઞાન તથા આનંદનો અનુભવ થાય છે. ભૂર્વે પ્રાણઃ ઇતિ બ્રુવંતિ મુનિયો વેદાંત પરાંગતા પ્રાણઃ સર્વવિચેતનસુ પ્રસૃતઃ સામાન્ય રૂપેણ ચ એતેનેવ વિસિદ્રયતે હિ સકલમ પુનમ સમાનમ જગતઃ દ્રષ્ટવ્ય સકલેષુ જંતુષુ જનૈતિત્ય હાશુરશ્ચાત્મવતઃ. મુનિ લોકો પ્રાણને ભૂ કહે છે. આ પ્રાણ સમસ્ત પ્રાણીઓમાં સામાન્ય રૂપે વ્યાપેલો છે. આથી એ વાત નિશ્ચિત છે કે આ બધા જ સમાન છે. એથી બધા મનુષ્યો અને પ્રાણીઓને પોતાના સમાન જ ગણવા જોઈએ. ભાવાર્થ, આપણી જેમ જ બધાને દુઃખ થાય છે, એથી કોઈને ત્રાસ આપવો ન જોઈએ. બીજાઓની પાસે જેના વ્યવહારની આપણે અપેક્ષા રાખીએ એવો જ વ્યવહાર બીજાઓ સાથે આપણે પણ કરવો જોઈએ. બધા તરફ સમાનતાની દ્રષ્ટિએ જોવું જોઈએ. કુળ, કુટુંબ, દેશ, જાતિ, સમૂહ, સ્ત્રી, પુરુષ વગેરે ભેદોને લીધે કોઈને ઊંચ નીચ કે નાનો મોટો નહીં ગણવો જોઈએ. ઊંચ કે નીચનું કારણ તો સારા ખોટા કર્મો જ હોય છે. ભૂવો નાશ લોકે સકલ વિપદામ વે નિગદિત કૃત કાર્ય કર્તવ્યમિતિ મનસા ચાસ્યા કર્ણમ ફલાસા મર્ત્યા યે વિદધની નવૈ કર્મ નિરતાઃ લભન્તે નિપ્યતે જગતિ હિ પ્રસાદમ સુમનસામ. જગતમાં બધા જ દુઃખોનો નાશ તે બુઓ કહેવાય છે. કર્તવ્ય ભાવનાથી કરવામાં આવેલું કર્મ જ કર્મ કહેવાય છે. અંતે ફળની અભિલાષા છોડીને જે મનુષ્યો કર્મ કરે છે તેઓ હંમેશા પ્રસન્ન રહે છે. મનુષ્યોનો અધિકાર તો કાર્ય કરવામાં છે, ફળ આપનાર તો ઈશ્વર છે. અમુક વસ્તુ મળતા જ સુખ મળે એમ કહેવા કરતાં કર્તવ્ય કરવું એ જ આપણા માટે આનંદનું ઉત્તમ સાધન છે. એમાં વિચારવું જોઈએ જે પોતાના કર્તવ્ય કર્મને જ પોતાનું ધ્યેય ગણે છે તે કર્મયોગી સર્વદા સુખી જ રહે છે. જે ઈચ્છિત ફળની આશામાં જ ફાંફા મારે છે તેને સદા સત્કર્મો કરતા રહેવું જોઈએ. ગીતાના કર્મયોગનો આ જ ઉત્તમ સાર છે. સ્વરેશો વે શબ્દો નિગદતિ મનઃ સ્થૈર્ય કર્ણમ તયા સૌખ્યમ સ્વાસ્થ્યમ હાપદિષ્યતિ ચિજસ્ય ચેતઃ નિમગ્નત્વમ સત્યવ્રત સરસી ચાચક્ષતિ ઉતઃ વિદ્યા શાતિ હામ તે ભુવિ ચ લભતે સંયમસ્તઃ. સર્વ શબ્દ મનની સ્થિરતા કરવાનો નિર્દેશ કરે છે. ચંચળ મનને સ્થિર અને સ્વસ્થ રાખો એવો ઉપદેશ કરે છે. તે સત્યમાં મગ્ન રહેવાનું કહે છે. આથી સંયમી પુરુષ ત્રણેય પ્રકારની શાંતિ પ્રાપ્ત કરી શકે છે. અનિશ્ચિત તેમજ પ્રતિકૂળ પરિસ્થિતિ થતાં મોટે ભાગે મનુષ્ય શોક દુઃખ ક્રોધ દ્વેષ દીનતા નિરાશા ચિંતા ભય અશાંતિ વગેરે દ્વારા ઉદાસ બને છે અને પોતાના મગજનું સમતોલપણું ગુમાવે છે. વળી અનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થતાં અહંકાર મદ ઉચ્ચ ખલતા સુખની અતિશયતાને લીધે અસ્વાભાવિક વર્તન ગર્વ ખોટો ખર્ચ તાર વગેરે ગ્રસ્ત બને છે. આ બંને અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિઓ એક પ્રકારના નશા જેવી છે. આ નશાને કારણે આપણી વિવેક શક્તિ નષ્ટ થઈ જાય છે અને આપણી કાર્યોની યોગ્ય શૃંખલા નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. મનુષ્ય અંધ તથા બાવરો બની જાય છે. આ સત્યનાશ કરનાર ઝંઝાવતોમાંથી આત્માનું રક્ષણ કરવા માટે મનને સ્થિર સમતોલ સ્વસ્થ અને સત્યપ્રેમી બનાવવું જોઈએ. આમ કરીએ તો જ મનુષ્યને આત્મિક બૌદ્ધિક તેમજ શારીરિક શાંતિ મળી શકે. તતો વૈ નિષ્પતિ સ પૂર્વ મતિમાન પંડિતવર વિજાનન ગૃહ્યમ યો મરણ નિવ નયોસ્ત તદ્દીખિલશ્ચ્ય અનંતે સંસારે દીચરતિ ચરતિ મ યાસ્મિ કિતરહિતઃ તથા નિર્માણ વૈ નિર્ગતિ વિધિનામ પ્રકૃતે તત્ શબ્દ બતાવે છે કે આ જગતમાં તે જ બુદ્ધિમાન છે કે જે જીવન તથા મરણના રહસ્યને સમજે છે. ભય તથા આસક્તિ વગરનો થઈને જીવનાર અને પોતાની ગતિવિધિઓનું નિર્માણ કરનાર મનુષ્ય જ બુદ્ધિમાન ગણાય. મૃત્યુની તલવાર સદા માથે લટકતી જ રહે છે. હમણાં જે શ્વાસ ચાલે છે તે કઈ ક્ષણે બંધ થાય એ કહી શકાય તેમ નથી. આમ સમજીને આ દેવોને પણ દુર્લભ એવા માનવ જીવનનો ઉત્તમો ઉત્તમ ઉપયોગ કરી લેવો જોઈએ. આ ટૂંકા જીવન માટે ક્ષણિક સુખોની પાછળ પડીને પાપો કરીને શા માટે લાંબા સમય સુધીના દુઃખો વહોરવા જોઈએ? આપણે આ રીતે જ વિચાર કરતા રહેવું જોઈએ. વિદ્યાભ્યાસ સમાજ સુધારો તેમજ ધર્મ પ્રચાર જેવા કાર્યો કરતાં એમ વિચારવું જોઈએ કે જીવન અખંડ છે, ક્ષણિક નથી. જો આ અવતારમાં એ પૂરું ન કરી શકીએ તો તે બીજા જન્મમાં પણ પૂરું કરીશું એમ વિચારવું જોઈએ. એ નિશ્ચય જાણવું જોઈએ કે જે માણસ આ જીવનનો સદુપયોગ કરે છે તેને મૃત્યુ પછી પણ આનંદ જ પ્રાપ્ત થવાનો છે, પરલોક કે પુનર્જન્મમાં સુખ જ મળવાના છે. પરંતુ જે મનુષ્ય આ જીવનની કિંમતી ક્ષણોનો દુરુપયોગ કરે છે તેનું ભવિષ્ય અંધકારમય છે. આથી જે થઈ ગયું તે થઈ ગયું એમ સમજીને બાકીના જીવનનો સદુપયોગ કરવાનો વિચાર કરવો જોઈએ. સવિતસ્તુ પદમ વિતોનંદની ધ્રુવમુ નુજો બલવાન સવિતેવ ભવેત વિષયાનુભૂતિરશ્ચ પરિસ્થિતિત્વયઃ સદાત્માનં એવ ગણેદીપિ સહ સર્વિન. એમ નિશ્ચિત રીતે સમજાવે છે કે મનુષ્યએ સૂર્ય જેટલા જ બળવાન બનવું જોઈએ. બધા જ વિષયો તેમજ અનુભવો આત્મા સાથે સંબંધ ધરાવે છે એમ સમજવું જોઈએ. સૂર્યનો વીર્ય તથા પૃથ્વીને રજ ગણવામાં આવ્યા છે. સૂર્યની શક્તિ વડે જગતની બધી જ ક્રિયાઓ થાય છે. એવી જ રીતે આત્મા પોતાની ક્રિયાશીલતા દ્વારા વિવિધ પરિસ્થિતિઓને જન્માવે છે. પ્રારબ્ધ, દૈવી, ભાગ્ય વગેરે પણ આપણા પૂર્વ કર્મના પરિણામ રૂપે જ હોય છે. આથી આપણી જાત માટે જેવી પરિસ્થિતિ આપણને સારી લાગે તેને યોગ્ય પોતાની જાતને બનાવવી જોઈએ. પોતાનું ભાગ્ય માણસ પોતે જ ઘડી શકે છે, એ તેના હાથની વાત છે. આથી આત્મનિર્માણ તરફ જ બધાનું લક્ષ્ય હોવું જોઈએ. આપણી આંતરિક સ્થિતિ પ્રમાણે જ આપણને બહારની મદદ મળતી હોય છે. મનુષ્યએ તેજસ્વી, બળવાન તેમજ પુરુષાર્થી બનવું જોઈએ. તંદુરસ્તી, વિદ્યા, ધન, હોશિયારી, સંગઠન, યશ, સાહસ અને સત્ય એ 8 બળો વડે પોતાને બળવાન રહેવાનો સદા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. વૈરિષ્યમ ચૈતદ્રે પ્રકટતિ શ્રેષ્ઠત્વમ નિશમઃ સદા પશ્યેચ સૃષ્ટમ મમ નમપિ શ્રેષ્ઠસ્ય વિદધેત તથા લોકો શ્રેષ્ઠમ સરળ મનસા કર્મ ચ ભજેત તદિત્યશ્ચ શ્રુત્વા બ્રિજતિ મનોજ સાભિત ગુણૈઃ. વૈરેણ્યમ શબ્દ એમ પ્રગટ કરે છે કે દરેક મનુષ્યએ હંમેશા શ્રેષ્ઠતા તરફ આગળ વધવું જોઈએ. શ્રેષ્ઠ જોવું, શ્રેષ્ઠનું ચિંતન કરવું, શ્રેષ્ઠ કાર્ય દ્વારા મનુષ્ય શ્રેષ્ઠતા મેળવી શકે છે. ભાવાર્થ, મનુષ્ય જેવા વિચાર કરે તેવો બને છે. વિચાર એક બીબું છે અને મનુષ્ય ભીની માટી છે. જેવા વિચારોમાં આપણે ડૂબેલા રહીએ તેવા જ ઘટનામાં આપણે ફેરવાતા જઈએ, એવા જ આપણું આચરણ બને, એવા જ સોબતીઓ આપણને મળતા રહે અને એ દિશામાં જ આપણું જ્ઞાન, રુચિ તથા પ્રેરણા વગેરે મળતા વધતા રહે. આથી જો પોતે શ્રેષ્ઠ બનવું હોય તો આપણો સદા શ્રેષ્ઠ પુરુષોનો સંસર્ગ રાખવો જોઈએ, શ્રેષ્ઠ પુસ્તકો વાંચવા જોઈએ, શ્રેષ્ઠ વાતોનો વિચાર કરવો જોઈએ અને શ્રેષ્ઠ પ્રસંગો નિહાળવા જોઈએ, તેમજ શ્રેષ્ઠ કાર્યો કરવા જોઈએ. બીજાઓમાં જે ઉત્તમ તત્વો હોય તેમની કદર કરવી અને તેમને સ્વીકારવા, ઉત્તમ તત્વો પ્રત્યે શ્રદ્ધાવાળા બનવું વગેરે બાબતો શ્રેષ્ઠ બનવાની ઈચ્છાવાળાઓ માટે પરમ આવશ્યક છે. ભર્ગી વ્યાહરતી પદહી नितराम लाख सुलोको भवे न पापे पाप विनाश ने तव विस्तम दत्तावधानो वसेत दृष्ट्वा दुष्कृति दुर्विपार्क चिंचयम प्रेम्यो जुगुप्स सेद्धि च तन्नासाय विधीयतां च सततं संघर्षः माभिंसः। એ પદ એમ બતાવે છે કે મનુષ્યોએ નિષ્પાપ બનવું જોઈએ, પાપોથી સાવધ રહેવું જોઈએ, પાપોના દુષ્પરિણામોને જોઈને એમના તરફ ઘૃણા સેવવી જોઈએ અને સતત તેમના નાશ માટે સંઘર્ષ કરતા રહેવું જોઈએ। જગતમાં બધા જ દુઃખો પાપોને કારણે જ હોય છે। હોસ્પિટલોમાં, જેલોમાં તથા એવા બીજા સ્થળોએ અનેક પ્રકારના કષ્ટોથી પીડાતા મનુષ્યો વર્તમાન કાળના કે જૂના પાપોને કારણે જ પીડા ભોગવે છે। નરકમાં પણ પાપીઓ જ ત્રાસ ભોગવે છે। સંતો અને પરોપકારી પુરુષો બીજાઓના પાપોનો બોજો પોતાને માથે લે છે, દુઃખ સહે છે અને તેમને શુદ્ધ કરે છે। પાપીઓના દુઃખો સંતો સહન કરે કે પાપી પોતે સહન કરે, ગમે તે સ્થિતિમાં દુઃખોનું કારણ તો પાપ જ છે। આથી જે મને દુઃખનો ડર લાગતો હોય અને સુખની ઈચ્છા થતી હોય તેમણે પાપોમાંથી બચવું જોઈએ અને ભૂતકાળના પાપો માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ। પાપોથી સાવધ રહેવું અને તેમને અંદર બહાર બધેથી નષ્ટ કરવા સંઘર્ષ કરતા રહેવું એ મોટું પુણ્ય કાર્ય છે, કારણ કે આમ કરવાથી અગણિત મનુષ્યો દુઃખોમાંથી છૂટે છે અને સુખી બને છે। નિષ્પાપતામાં જ સાચો આનંદ વસે છે। દેવ્યેપિ તુ વ્યાકારોત્ય મરતા મૃત્યો અપિ સપ્રાપ્યતે દેવાનામિવ શુદ્ધ દ્રષ્ટિકરણાત્ સર્વોપચાર સદ્ભુવિ નિસ્વાર્થ પરમાર્થકમ કરણાત દિનાય દાના તથા ભાર્યા ભયંતરમશ્ય દેવભુવનમ સંયુભ્યતે ચેવહિય દેવસ્ય। એ પદ એમ બતાવે છે કે મૃત્યુલોકનો મર્ત્ય ગણાતો મનુષ્ય પણ અમરતા અર્થાત દેવત્વને પ્રાપ્ત કરી શકે છે। દેવતાઓની જેમ શુદ્ધ દ્રષ્ટિ રાખવાથી, પ્રાણી માત્રની સેવા કરવાથી, પરમાર્થ કરવાથી મનુષ્યની અંદર અને બહાર દેવલોકની સૃષ્ટિનું સર્જન થાય છે। પરમાત્માની બનાવેલી આ સૃષ્ટિમાં જે કંઈ છે તે પવિત્ર અને આનંદમય છે। આ જગતને પ્રસન્નતાની દ્રષ્ટિએ જોવું, એમાંથી મનુષ્યોએ પેદા કરેલા દુષ્ટ તત્વોને દૂર કરવા અને દૈવી શ્રેષ્ઠતાઓનો વિકાસ કરી તેમને પ્રચલિત કરવી એ દેવ કાર્ય છે। આ દેવ દ્રષ્ટિને ધારણ કરવાથી મનુષ્ય દેવતા બની શકે છે। જે પોતાને માત્ર શરીર ન સમજતા આત્મરૂપે સમજે છે, એવો અનુભવ કરે છે, તે અમર છે। તેનાથી મૃત્યુનો ભય દૂર ભાગે છે। પ્રાણી માત્ર તરફ પ્રેમ અને આત્મીયતાની પવિત્ર દ્રષ્ટિથી જોવું, પોતાના આચરણ શુદ્ધ રાખવા, પોતાનાથી અધિક અશક્ત લોકોને પોતાની શક્તિનું દાન આપવું, એનું નામ જ દેવત્વ। આવા ગુણવાળાઓ માટે આ પૃથ્વીલોક ભૂલોક પણ દેવલોક સ્વર્ગ જેવો જ આનંદમય બની જાય છે। ભીમહિ ભજેમ સર્વૈવિધમ સુચિમ કૌતકિશ્ચય વૈમિત્ય પદિષ્ઠા ખલુ નો અનુજો લભતે સુખ શાંતિમ મનેન વિનેતી વંદતી હિ વેદાહ. ધીમહિ પદનો આશય એવો છે કે આપણે બધા હૃદયમાં સર્વ પ્રકારની પવિત્ર શક્તિઓ ધારણ કરીએ. વેદ કહે છે કે આના વિના મનુષ્યને સુખ શાંતિ મળી શકવાના નથી. જગતમાં ભૌતિક શક્તિઓ અનેક છે, ધન, હોદ્દો, વૈભવ, રાજ્ય, શરીરબળ, સંગઠન, હથિયાર, વિદ્યા, ચતુરપણું, કોઈ વિશિષ્ટ લાયકાત વગેરેના બળ વડે લોકો આશ્ચર્ય અને પ્રશંસા મેળવે છે, પરંતુ એ અસ્થાયી ક્ષણિક હોય છે. એ બધાથી સુખ મળે ખરું, પણ એ સુખ એક નાના સરખા આઘાત વડે પણ નષ્ટ થઈ જાય એવું હોય છે. સ્થાયી સુખ તો પવિત્ર આધ્યાત્મિક ગુણોમાં જ રહેલું છે. આ સ્થાયી સુખને દેવી સંપદાઓ અથવા દિવ્ય શક્તિઓ પણ કહે છે. નિર્ભયતા, વિવેક, સ્થિરતા, ઉદારતા, સંયમ, પરમાર્થ, સ્વાધ્યાય, તપશ્ચર્યા, દયા, સત્ય, અહિંસા, નમ્રતા, ધીરજ, અદ્રોહો, પ્રેમ, ન્યાયશીલતા, આરસનો અભાવ વગેરે દેવી ગુણોને કારણે જે સુખ મળે છે એ સુખની સરખામણી કોઈ પણ ભૌતિક સંપત્તિ સાથે થઈ શકે નહીં. આથી જ આપણે આપણી દેવી સંપદાઓનો ખજાનો વધારતા રહેવું જોઈએ. ધિયો મત્યો મંત ઘીમ નિગમ ત્રાન શુભ તિમાન વિજ્ઞાનીયથાતત્વ વિતલ નવનીત પરમીવ યતો અસ્મિન લોકે વૈષમ વિગત વિચારાસ્થ લસ્તે મતિહી સુજવાંકા પ્રગટયતિ સત્યમ સુસનસે. ધિયો એ પદ કહે છે કે બુદ્ધિમાન મનુષ્યે વેદશાસ્ત્રનું બુદ્ધિપૂર્વક મંથન કરીને માખણ જેવું ઉત્કૃષ્ટ પ્રકારનું તત્વ શોધવું જોઈએ, કારણ કે શુદ્ધ બુદ્ધિ દ્વારા જ સત્યને જાણી શકાય છે. ભાવાર્થ, જગતમાં અનેક વિચારધારાઓ પ્રવર્તે છે, એમની અનેક અંદરો અથડામણો ઊભી કરે છે. એક શાસ્ત્રના સિદ્ધાંતો બીજા શાસ્ત્રના સિદ્ધાંતો કરતાં તદ્દન વિપરીત પણ હોય છે. આથી જ એક વિદ્વાન અથવા ઋષિના વિચારોનો બીજા વિદ્વાન કે ઋષિના વિચારો સાથે મેળ ખાતો નથી. આ પરિસ્થિતિમાં એ વિચલિત થવાની જરૂર નથી. દેશ, કાર, પાત્ર અને પરિસ્થિતિ મુજબ જે વાત એક જ જમાનામાં તદ્દન યોગ્ય જરૂરી હોય તે જ વાત અન્ય પરિસ્થિતિઓમાં તદ્દન નકામી પણ હોઈ શકે. ઠંડીમાં જે કપડાં ઉપયોગી અને હિતકારક હોય છે તે જ કપડાં ગરમીમાં કામના હોતા નથી. એ જ રીતે એક પરિસ્થિતિમાં જે વાત યોગ્ય છે તે બીજી સ્થિતિમાં અયોગ્ય કે અનુચિત બની જાય છે. આથી જ કોઈ ઋષિ, વિદ્વાન, નેતા અથવા શાસ્ત્રની નિંદા કરવા કરતાં તેમાંથી માત્ર સમયને અનુકૂળ તથા ઉપયોગી તત્વ સ્વીકારવું જોઈએ. આ ઉચિત, અનુચિત કે ઉપયોગી, બિનઉપયોગીનો નિર્ણય તર્ક બુદ્ધિ, વિવેક, ન્યાયબુદ્ધિ તેમજ વર્તમાન સમયને ધ્યાનમાં રાખી કરવો. યોનો વારિત તુ શક્તિ સાધન ચયો ન્યૂન અધિકશ્ચ ચાથવા તગા ન્યૂનભમ હિ નશ્ય વિદધમ માસ્મ પ્રસાદાય ચ. મહત્પરસ્ય દવી શિષ્ઠા ભાગમ ખીલ ત્યક્ત્વા ફલાસારુદી તૌ હિતેષ્વ મિલાશ્ય વસ્તુરીવતર્યે ભરતીહીન સ્વયં. યોન પદનું તાત્પર્ય એ છે કે આપણી જે કોઈ શક્તિઓ અથવા સાધનો હોય તે થોડા હોય કે વધારે હોય એમના અલ્પમાં અલ્પ ભાગને જ આપણા પોતાના ઉપયોગમાં લેવો અને બાકીના બધો જ નિસ્વાર્થ વૃત્તિથી મનુષ્યોમાં વહેંચી આપવો. ભગવાને મનુષ્યને જ્ઞાન બળ તથા વૈભવ એક થાપણના રૂપમાં આપ્યા છે. એ વિભૂતિઓ વડે સજ્જિત થઈને મનુષ્યોએ માન સુખ યશ તથા પુણ્ય જેવી હિતકર વસ્તુઓ પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ એ બધાનો લાભ વધારામાં વધારે પ્રમાણમાં બીજાઓને આપવો જોઈએ. પોતાના એશ આરામ ભોગ સંગ્રહ અથવા અહંકારના પોષણ માટે તેમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. લોકોના હિતને માટે પોતાના કરતાં નિર્ભર માણસોની મદદ કરવાના ઉપયોગમાં તે વસ્તુઓ ઉદારતાપૂર્વક અર્પવી જોઈએ. વિદ્વાન બળવાન કે ધનવાન મનુષ્યોનું ગૌરવ તો એ કહેવાય કે ઓછા જ્ઞાનવાળાઓને ઓછી શક્તિવાળાઓને તેમજ ઓછી સંપત્તિવાળાઓને ઉન્નત બનાવવામાં તે બધા ગુણોનો ઉપયોગ કરે. જેમ વૃક્ષો કૂવાઓ તળાવો બગીચાઓ ફૂલો અગ્નિ પાણી પવન વીજળી વગેરે શ્રેષ્ઠ મનાતા પદાર્થો પોતાની મહાન શક્તિઓને લોકહિત માટે જ સદા ઉપયોગ કરે છે, તેમ આપણે પણ પોતાની શક્તિઓનો માત્ર જરૂર પૂરતો ઉપયોગ કરી બાકીની બધી જ શક્તિ જગતના કલ્યાણને માટે અર્પણ કરી દેવી જોઈએ. પ્રચોદયાત સ્વયં પીવત પ્રાંશ્ચ માનવાન નરઃ પ્રયાણાય ચ સત્ય વતનની કૃતમ હિ કર્મા કિલ લિમિતથમ ગિના વંદતુ ધર્મ ઇતિ હિ વિપરીચિત. પ્રચોદયાત શબ્દનો અર્થ એ છે કે મનુષ્ય પોતાની જાતને તથા બીજાઓને સત્ય માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે. આવા પ્રકારના બધા કર્મોને વિદ્વાન લોકો ધર્મ કહે છે. પ્રેરણા જગતની મોટામાં મોટી શક્તિ છે. એના વગર બધી મોટામાં મોટી સાધના સામગ્રી પણ અર્થ વગરની છે. પ્રેરણાથી ઉત્સાહિત થઈને પ્રવૃત્ત બનેલો મનુષ્ય જ્યારે કાર્યને આરંભ કરે છે ત્યારે સાધનો તો ગમે તે રીતે ભેગા કરી શકે છે. તેને ઈશ્વરીય મદદ મળે છે અને તેના માર્ગમાં અનેક યોગ્ય સાથીઓ પણ તેને મળી આવે છે. આથી જ પોતાની જાતને સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા તથા પ્રોત્સાહન આપવા જોઈએ. બીજાઓને પણ શ્રેષ્ઠતા તરફ આગળ વધવાની પ્રેરણા આપતા રહેવું જોઈએ. કોઈને કોઈ વસ્તુ આપીએ એથી કોઈનો કંઈ ઉદ્ધાર થતો નથી. સત્કાર્યની પ્રેરણા જ સૌથી મોટું પુણ્યાર્થ છે. એની સરખામણીમાં નાના મોટા પુણ્ય કાર્યો તુચ્છ જેવા જ ગણવા. ગાયત્રી ગીતા હોતાયો નરાહા વેતી ઉત્વતે સમુક્તક સર્વદુખેભ્ય સદાન દે નિમજ્જત. જે મનુષ્ય આ ગાયત્રી ગીતાને બરાબર રીતે જાણી લે છે તે સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્ત બની સદા આનંદમાં મગ્ન રહે છે. ગાયત્રી ગીતાના આ 14 શ્લોકો બધા વેદશાસ્ત્રોમાં સમાયેલા જ્ઞાનનો સાર છે. સમુદ્ર મંથનમાંથી 142નો પ્રગટેલ સમસ્ત શાસ્ત્રોના સમુદ્રનો મંથન આ 14 શ્લોકો રૂપી 14 રત્નો છે. જે વ્યક્તિ આને યોગ્ય રીતે હૃદયંગમ કરી લે છે તે કદી પણ દુઃખી રહી શકતો નથી, તેને સદા આનંદ આનંદ જ રહે છે. ગાયત્રી સ્મૃતિ ભૂર્ભુર્વસ્વ ભૂર્ભુવ સ્વસ્તોત્રયો શ્લોકા યાપ્ત મોહાંબહા તૈષુ હિ સ એવ તથ્યતો જ્ઞાની યસ્ત દવેતિ વિચ અણ ભૂ ભુવ અને સ્વ એ ત્રણ લોક છે. આ ત્રણેય લોકમાં ઓમ બ્રહ્મા વ્યાપ્ત છે. જે બુદ્ધિમાન તે બ્રહ્માને જાણે છે તે જ વાસ્તવિક રીતે જ્ઞાની છે. પરમાત્માનું વૈદિક નામ ઓમ છે. બ્રહ્માની સુવર્ણાનો આઘાત સતત રીતે સૂક્ષ્મ પ્રકૃતિ પર પડતો રહે છે. આ આઘાતોને કારણે જ સૃષ્ટિમાં ગતિશીલતા ઉત્પન્ન થાય છે. કાંસાના વાસણ પર જો હથોડી વડે નાનો સરખો ટકોરો મારીએ તો પણ ઘણા સમય સુધી તેમાંથી રણકાર સંભળાયા કરે છે. એ જ રીતે બ્રહ્મ અને પ્રકૃતિના મિલન સ્તર પર ઓમકારનો રણકાર થતો રહે છે. ઓમ આને જ ઓમકારને જ પરમાત્માનું સ્વયં ઘોષિત નામ આપવામાં આવ્યું છે. આ ઓમ ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. ભૂ પૃથ્વી ભુવઃ પાતાળ સ્વઃ સ્વર્ગ આ ત્રણેય લોક પરમાત્માથી ભરેલા છે. ભૂ શરીર ભુવ જગત સ્વઃ આત્મા એ ત્રણેય પરમાત્માના ક્રીડા સ્થળ છે. આ બધા જ સ્થાનોને અખિલ બ્રહ્માંડને ભગવાનનું વિરાટ રૂપ સમજીને એ આધ્યાત્મિક ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ જ ભૂમિકા ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન દ્વારા પ્રાપ્ત કરાવી હતી. પરમાત્માને સર્વત્ર સર્વવ્યાપ્ત તેમજ સર્વાત્મા રૂપે જોનાર મનુષ્ય માયા મોહ મમતા સંકુચિતતા અને કુકર્મોના અગ્નિમાં બળતો બચી જવા પામે છે અને સદા પરમાત્માના દર્શનરૂપ પરમાનંદ સુખમાં નિમગ્ન રહે છે. ઓમ ભૂભુર્વસ્વ નું તત્વજ્ઞાન સમજી લેનાર બ્રહ્મજ્ઞાની એક રીતે જીવન મુક્ત જ બની જાય છે. તતઃ તત્વજ્ઞાસ્તુ વિદ્વાંસો બ્રાહ્મણ સ્વત પોબલે અંધકારમ પાવ્યુહુ લોકાદ જ્ઞાન સંભવમ. તત્વદર્શી વિદ્વાન બ્રાહ્મણ પોતાના તપ સંગ્રહ દ્વારા જ જગતમાંથી અજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલા અંધકારને દૂર કરે. બ્રાહ્મણ એ છે કે જે તત્વને વાસ્તવિકતાને તેમજ પરિણામને જુએ છે. જેણે પોતાનું ભણતર ભાષા સાહિત્ય શિલ્પકળા કે વિજ્ઞાન જેવા પેટ ભરું શિક્ષણ સુધી જ સીમિત બનાવ્યું ન હોય અને જીવનના ઉદ્દેશ્ય રૂપ આનંદ અને સફળતાની પ્રાપ્તિ માટે જે વિદ્યા ભણ્યો હોય તે જ સાચો બ્રાહ્મણ છે. દુનિયાદારીનું ભણતર પામેલો તો ગલી કૂંચીઓમાં માખો ને મચ્છર જેટલી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ તે ખરા અર્થમાં વિદ્વાન છે તે જ સાચા બ્રાહ્મણ છે. પરમાત્માએ જે તત્વદર્શી તેમજ વિદ્વાન બનવાની સગવડ અને પ્રેરણા આપ્યા છે એ બ્રાહ્મણોએ પોતાની જવાબદારીનો ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે તેઓ સૌથી મોટા ધનવાન છે. લોકો નક્કામાં જ એમ માને છે કે ધનની અધિકતામાં જ સુખ છે. ખરી વાત તો આ છે કે સદ્જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય સુખ શાંતિશ્ય રીતે જીવન વિતાવી શકતો જ નથી. પછી ભલેને તે કરોડાધિપતિ કેમ ન હોય, ભારતવાસીઓ સદ્જ્ઞાનના મહત્વને આદિકાળથી સમજતા આવ્યા છે. આથી આ દેશમાં સદ્જ્ઞાનના ઘણા બ્રાહ્મણોની માન પ્રતિષ્ઠા સૌ કરતાં વધારે રહેતી આવી છે. આજે અનેક રીતે પછાત બની ગયેલા આપણા આધુનિક યુગમાં પણ એ પ્રતિષ્ઠાની સ્મૃતિરૂપ પૂજા ગમે તે સ્વરૂપમાં પણ એ પ્રાચીન કાળના બ્રાહ્મણોના અનઅધિકારી વંશજોને પણ મળતી જોવામાં આવે છે. બ્રાહ્મણત્વ વિશ્વનું સૌથી મોટું ધન છે. રત્નોનો ભંડાર ઉત્તમ અને કિંમતી મજબૂત તિજોરીમાં મૂકવામાં આવે છે. જે શરીરમાં કૃતપથી પવિત્ર બનેલું છે, જેને તપશ્ચર્યાના, સંયમના, સહનશીલતાના તેમજ ત્યાગના અગ્નિમાં તપાવી તપાવીને તિજોરીની જેમ બરાબર મજબૂત બનાવવામાં આવ્યું છે, તેમાં જ બ્રાહ્મણત્વ રહી શકશે. જેઓ અસંયમી, ભોગી, સ્વાર્થી અને તપવિહીન છે, તેઓ શાસ્ત્રોના પાઠ ભલે પોપટની જેમ ગોખીને બોલ્યા કરે, એમને એ બકવાસ સિવાય કાંઈ લાભ મળવાનો નથી. બ્રાહ્મણત્વને તેઓ સુરક્ષિત અને સ્થિર રાખવામાં સમર્થ બની શકવાના નથી. આથી જ બ્રાહ્મણે સદ્જ્ઞાનની સંપત્તિમાં માલિકે પોતાની જાતને તપથી પવિત્ર બનાવવી જોઈએ. તપ અને બ્રાહ્મણત્વના સંમિશ્રણ દ્વારા જ સોનું અને સુગંધ વારી ઉક્તિ યોગ્ય રીતે બંધ બેસાડી શકાય. બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવે છે. ભૂદેવનો અર્થ થાય છે પૃથ્વીનો દેવ, દેવતા. તો તેને જ કહેવાય છે આપતો હોય, દેતો હોય. બ્રાહ્મણ તો જગતના સર્વશ્રેષ્ઠ ધનનો, સદ્જ્ઞાનનો ધનપતિ હોય છે. તે જુએ છે કે જે ધન તેની પાસે અખૂટ ભંડારોમાં ભરેલું છે, તેના અભાવને કારણે જ બધી જનતા દુઃખી થાય છે. અજ્ઞાન અને અવિદ્યા કરતાં દુઃખોનું કોઈ બીજું કારણ હોતું નથી. જેમ ભૂખે મરતા કરુણ રુદન કરતા મનુષ્યોને જોઈને કોઈ સહૃદય ધનવાન વ્યક્તિ એમને કંઈ દાન આપ્યા વિના રહી શકતો નથી, તે જ પ્રમાણે અવિદ્યાના અંધકારમાં રઝળતા જનસમૂહને સાચા બ્રાહ્મણ પોતાની સદ્જ્ઞાનરૂપી સંપત્તિનો લાભ આપ્યા વિના રહી શકતો નથી. આ કર્તવ્ય જરૂરી અને અનિવાર્ય છે. બ્રાહ્મણની આ જવાબદારી છે. ગાયત્રીનો પ્રથમ શબ્દ તત્ બ્રાહ્મણત્વની આ મહાન જવાબદારીનો સંકેત કરે છે. જેનો આત્મા જેટલા પ્રમાણમાં તત્વદર્શી, વિદ્વાન અને તપસ્વી છે, તેટલા જ પ્રમાણમાં તે બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણત્વ જે જાતિ, કુર કે વંશના મનુષ્યમાં હોય, તેવો એ કર્તવ્ય ધર્મ છે કે અજ્ઞાનથી પેદા થયેલા અંધકારને દૂર કરવા માટે જે કંઈ તે કરી શકે તે કરતા રહે. તાવંતરસ્યતયા સુરાહ ક્ષત્રિયા લોકરક્ષકા અન્યાય શક્તિ સ્મૃતાન દ્વસ્યે યુહિ તવ પદ તવા પદ. સત્તાવાળા વીર અને જગતના રક્ષક ક્ષત્રિયો અન્યાય અને આસક્તિને કારણે ઊભી થયેલી આપત્તિઓનો નાશ કરે છે. મનુષ્ય બળ, શરીર બળ, બુદ્ધિ બળ, સત્તા બળ, હોદ્દો, અધિકાર, गौरव संगठन तेज पुरुषार्थ चतुराई साधन साहस सुरवीरता वगैरह क्षत्रियत्वना लक्षण छे। जेनी पासे आ वस्तुओं पैकी जेटली विशेष होय तेटला प्रमाण में तेनु क्षत्रियत्व विशेष गणाय। एवं पण बन्यू छे के आ क्षत्रियत्व ज्यारे अधिकारी मनुष्य पासी गयू छे त्यारे तेमनामां अहंकार अने मद जेवा दुर्गुणों वधवा पाम्या छे। अहंकार ने मोटाई समझी तेनी रक्षाने माटे तेवाओए अनेक प्रकारना बिनजरूरी खर्च अने आडंबर वधारी दे छे। एने साचवी राखवा माटे अधिक धननी जरूर पड़े छे। ए वधारानुं धन तेवो अनीति अन्याय शोषण अने अपहरण जेवा मार्गो द्वारा मेरवे छे अने बीजाओने सतावीने आम धन भेगू करवामां तेवो पोतानुं मोटू पराक्रम माने छे। आ बधाथी तेमना व्यसनो वधता रहे छे अने इंद्रिय लोलुपता पण वधती ज रहे छे। आ परिस्थितिमां एक क्षत्रियत्व व्यक्तिना आत्माने उन्नत न बनावता अहंकारी दंभी अत्याचारी व्यसनी अने दुराचारी बनावी दे छे। आवा दुरुपयोगथी बचवुं ज जरूरी छे। गायत्रीनो स अक्षर कहे छे के हे सत्ताशारीओ, तमने सत्ता एटला माटे मळी छे के शोषित लोको अने पीड़ित लोकोने तमे हाथ पकड़ीने ऊंचा लावो, तेमने मदद करो अने जे दुष्टो आवा लोकोने निराधार लाचार मानीने सतावे छे तेमनी बराबर खबर लई नाखो। दोषो सामे लड़वा माटे अने गुणोने वधारवा माटे ज ईश्वर शक्ति आपे छे। तेनो उपयोग आवा सुंदर कार्योमां ज थवो जोईए। वी वित्त शक्तिया तू कर्तव्या उचिता भाव पुतयः न तु शक्तिया तथा कार्य दर्पो दत्य प्रदर्शनम। धननी शक्ति द्वारा ते योग्य अभावोने दूर करवू जोईए। ते शक्ति द्वारा दमंड अने उद्दतायनुं प्रदर्शन नहीं करवू जोईए। विद्या अने सत्तानी माफक धन पण एक अति महत्वनी शक्ति छे। तेनुं उपार्जन पण जरूरी छे, परंतु ते पोताना अने बीजाओना अभावोने दूर करवानी दृष्टिए ज मात्र स्वार्थ माटे नहीं ज शरीर मन बुद्धि तथा आत्मानी विकासने माटे तेमज संसारिक जवाबदारीओ पूरी करवा माटे धननो उपयोग होवो जोईए। एटला माटे ज कमावू जोईए। परंतु घणा लोको तो पुष्कर प्रमाणमां धन भेगू करवामां પોતાની પ્રતિષ્ઠા સમજે છે। અધિક ધનના માલિક બનવું એ તેમની દ્રષ્ટિએ જાણે કે એક મોટું ગૌરવ હોય છે। વધારે કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરવો દુર્વ્યય અધિક ભોગો અને વિલાસો વગેરે તેમને જીવનની સફળતાના ચિહ્ન લાગે છે। આથી ગમે તે પ્રકારે ધન ભેગું કરવાની તેમની લાલચ પ્રબળ હોય છે। એને માટે તેઓ ધર્મ અધર્મ કે યોગ્યતા અયોગ્યતાનો પણ વિચાર કરવાનું ભૂલી બેઠા હોય છે। ધનમાં તેઓ એટલા બધા તન્મય હોય છે કે તંદુરસ્તી મનોરંજન સ્વાધ્યાય આત્મ ઉન્નતિ લોકસેવા ઈશ્વર આરાધના વગેરે ઉપયોગી વિષયો તરફ તેમની ઉપેક્ષા દ્રષ્ટિ થઈ હોય છે। ધનવાન લોકોને એક પ્રકારનો નશો જ ચઢેલો રહે છે। એ નશાને કારણે તેમના બુદ્ધિ દૂરદ્રષ્ટિ અને સાર અસારનો વિવેક કુંઠિત થઈ જાય છે। ધન ઉપાર્જનની આવી વૃત્તિ ખરેખર નિંદ્ય છે। ધન કમાવું એટલા માટે જરૂરી છે કે તેનાથી આપણી જરૂરિયાતો યોગ્ય હદ સુધી પૂરી કરી શકાય છે। આ દ્રષ્ટિએ લોકો પ્રયત્ન અને પરિશ્રમપૂર્વક ધન કમાય, ગાયત્રીનો વિ અક્ષર વિત્ત ધનના વિષયમાં આવા પ્રકારનો સંકેત કરે છે. તો તુષારાણામ પ્રપાતે અપિ યત્નો ધર્મે તુ ચાત્મનઃ મહિમા ચ પ્રતિષ્ઠા ચ પ્રોક્તકા પરિશ્રમસ્ય. શ્રમ પડે ત્યારે પણ પ્રયત્ન કરવો એ આત્માનો ધર્મ છે. શ્રમનો મહિમા અને તેની પ્રતિજ્ઞા અપાર છે એમ મહાપુરુષોએ કહ્યું છે. મનુષ્ય જીવનમાં વિપત્તિઓ, કઠણાઈ, પ્રતિકૂળ સંયોગો, નુકસાન અને કષ્ટોની ઘડીઓ પણ આવતી જ રહેતી હોય છે. જેમ રાત અને દિવસ એ સમયની બે બાજુઓ છે, તેવી જ રીતે સંપત્તિ અને વિપત્તિ, સુખ અને દુઃખ પણ જીવનરથના બે પૈડા છે. આ બંને સ્થિતિઓ માટે મનુષ્યએ ધીરજપૂર્વક તૈયાર રહેવું જોઈએ. વિપત્તિઓમાં હાય હાય પણ ન કરવું જોઈએ કે સુખના સમયમાં અભિમાની બની જમીનથી અદ્ધર ચાલવાની વૃત્તિ પણ ન રાખવી જોઈએ. મનુષ્યના કપરા સમયના ચાર સાથીઓ છે, વિવેક, ધીરજ, સાહસ, પ્રયત્ન. આ ચાર સાથીઓને વર્ગી રહેવાથી દુઃખના કપરા દિવસો ધીમે ધીમે વીતી જશે અને જતા જતા એ દિવસો અનુભવ, ગુણ, યોગ્યતા અને શક્તિ વગેરેની અનુપમ ભેટો આપતા જશે. ચપ્પુને પથ્થર પર ઘસીએ તો તે તીક્ષ્ણ ધારવાળું બને, સોનું અગ્નિમાં પડે તો શુદ્ધ બને. મનુષ્યને મુશ્કેલીઓમાં એટલું બધું શીખવાનું છે કે 10 ગુરુઓ ભેગા થઈને પણ એટલું શીખવાડી શકે નહીં. એથી દુઃખો અને મુશ્કેલીઓથી જરાય ગભરાવવાની જરૂર નથી. ઉલટું ઉપરના ચાર સાધનો દ્વારા તેમની સામે થઈ તેમને મારી હટાવવા જોઈએ. પરિશ્રમ, પ્રયત્ન અને કર્તવ્ય મનુષ્યના ગૌરવને તેમજ તેના વૈભવને વધારનાર છે. આળસુ, કર્મહીન, સંઘર્ષથી ડરી જનાર, ભાગ્યવાદી તથા અવ્યવહાર મનુષ્યોને મોટે ભાગે સફળતા મળતી જ નથી. જે લોકો મુશ્કેલીઓને તરવાની ઈચ્છાવાળા છે, આનંદમય જીવનના રસનો આશાસ્વાદ કરવા ઈચ્છે, તેમને ગાયત્રી મંત્રોનો તો અક્ષર કહે છે કે પ્રયત્ન કરો, પરિશ્રમ કરો, કર્તવ્યના માર્ગ પર બહાદુરીપૂર્વક વર્ગી રહો. કારણ કે પુરુષાર્થનો મહિમા અનંત છે. જે પુરુષાર્થ કરતો હોય તેને જ પુરુષ કહેવાય. નારી વિના મનુષ્યને પેદા કરનાર બીજું કોણ છે? અર્થાત મનુષ્યની જન્મદાત્રી નારી છે. તેની નિર્માણ શક્તિના મહત્વને પુરુષોએ સમજવું જોઈએ. વરનારી વિના કોન્યુ નિર્મતા મનુસંતતે મહત્વ હતના સકતે સ્વયાહ નાયાહી ન્યાયતામ. જન સમાજના બે ભાગ છે, પુરુષ અને સ્ત્રી. સમાજમાં પુરુષોની ઉન્નતિ, સગવડો તેમજ સંરક્ષણ માટે અનેક પ્રકારના પ્રયત્નો થાય છે, પરંતુ સ્ત્રીને જીવનના દરેક ક્ષેત્રમાં પછાત જોવામાં આવે છે. આથી આપણી અડધી દુનિયા, અડધું કુટુંબ, અડધું જીવન પછાત રહેવા પામ્યું છે. જે રથનું એક પૈડું મોટું અને એક નાનું હોય, જે હરને એક મોટો અને એક નાનો બરત જોડવામાં આવ્યો હોય, તેનાથી સંતોષકારક કામ થઈ શકે નહીં. જ્યાં સુધી સ્ત્રીઓને પોતાની ક્રિયાશીલતા અને પ્રતિભાને પ્રગટાવવાની પુરુષો જેટલી જ તક આપવામાં ન આવે, ત્યાં સુધી આપણો દેશ, આપણો સમાજ, આપણો સમુદાય સાચા અર્થમાં ઉન્નત કે વિકસિત ગણાય જ નહીં. નારી જ નરને ઉત્પન્ન કરનાર શક્તિ છે. બાળકની આદિ ગુરુ તેની માતા છે. પિતાના વીર્યનું એક બિંદુ તો ફક્ત નિમિત્ત માત્ર જ છે. લોહીમાં જેવી સ્વસ્થતા, પ્રતિભા અને વિચાર સામર્થ્ય હશે તે મુજબ બાળકનું શરીર, તેનું મસ્તિષ્ક અને તેનો સ્વભાવ વગેરેનું ઘડતર થશે. સ્ત્રીઓ જો અભણ, અવિકસિત અને કૂપમંડુક તેમજ પછાત રહેશે તો તેમના દ્વારા ઉત્પન્ન થયેલ સંતાન પણ એ દોષોવાળા જ થવાના. કસ વિનાની જમીનમાં સારો પાક પેદા થઈ શકતો નથી. ફળોના બાગ બનાવવો હોય તો સારી ભૂમિની જરૂર ખરી જ. ગાયત્રીનો ગ અક્ષર કહે છે કે જો પુરુષ જાતિ પોતાની ઉન્નતિ ઈચ્છે તો તેણે પહેલાં નારીને શારીરિક, બૌદ્ધિક, સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રોમાં પ્રતિભાવાન અને સુવિકસિત બનાવવી જોઈએ. ત્યારે જ પુરુષોમાં પ્રબળતા, સૂક્ષ્મતા, સમૃદ્ધિ, સદ્બુદ્ધિ, સદ્ગુણ અને મહાનતાના સદ્ગુણોનો વિકાસ થઈ શકશે. નારીને પછાત રાખવામાં પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું જ થાય. રેવેવ નિર્મમ નારી પૂજનીય સતા સદા યતા હિ સૌ લોકે અસ્મિન સાક્ષાત લક્ષ્મી માતા બુદૈહિ. સજ્જન પુરુષો હંમેશા નર્મદા જેવી નિર્મળ નારીની પૂજા કરવી જોઈએ, કારણ કે વિદ્વાન પુરુષોએ સ્ત્રીને જ આ જગતની સાક્ષાત લક્ષ્મી માની છે. સ્ત્રી લક્ષ્મીનો અવતાર છે. જ્યાં સ્ત્રી સુલક્ષણી હોય, બુદ્ધિશાળી હોય, સહકાર આપનારી હોય, ત્યાં ગરીબી હોવા છતાં અમીરીનો આનંદ વરસતો રહે છે. દોલત તોલત તો નિર્જીવ લક્ષ્મી છે, પરંતુ સ્ત્રી તો લક્ષ્મીની સાક્ષાત પ્રતિમા છે. તેને યોગ્ય આદરમાન સત્કાર આપવો જોઈએ. જેમ નર્મદા નદીનું પાણી હંમેશા નિર્મળ રહે છે, તે જ રીતે ઈશ્વરે નારીનું અંતઃકરણ નિર્મળ બનાવ્યું છે. પરિસ્થિતિઓના દોષને લીધે અથવા કુસંગને કારણે તેમનામાં કોઈ વાર વિકાર પેદા થઈ જાય એ ઠીક, પણ જો કારણને બદલી નાખીએ, દૂર કરીએ તો સ્ત્રી હૃદય ફરી પાછું પોતાની સ્વાભાવિક નિર્મળતા ધારણ કરી જ લે છે. સ્ફટિક મણીને રંગીન મકાનમાં રાખવામાં આવે અથવા તેની પાસે કોઈ રંગીન પદાર્થ ગોઠવવામાં આવે તો તે મણી તે રંગીન છાયાને કારણે રંગીન દેખાશે, પરંતુ પછી એ છાયા કારણને ખસેડી લઈએ તો તે શુદ્ધ નિર્મળ સફેદ મણી જ દેખાશે. એ જ રીતે નારી જ્યારે ખરાબ સ્થિતિમાં ફસાઈ હોય ત્યારે દોષમય દેખાય છે, પરંતુ એ પરિસ્થિતિ દૂર થયા પછી નિર્દોષ અને પવિત્ર બની જાય છે. વિધવા પણ કોઈનું મૃત્યુ અથવા ખોટ જેવી આફતો કે ઉપાધિઓ આવતા નવપરિણીત વધુના કમનસીબનો દોષ કાઢવામાં આવે કે તેના પગલાં વગોવાય તે તદ્દન અનુચિત જ છે. આવા પ્રસંગો તો થવાકાર છે જ, થતું હોય છે. સ્ત્રી તો લક્ષ્મીનો અવતાર હોવાને કારણે સદા કલ્યાણી અને મંગળમય છે. ગાયત્રીનો રે અક્ષર નારી સન્માનની અભિવૃદ્ધિ ઈચ્છે છે, જેથી કરીને લોકોને મંગળમય વરદાનની પ્રાપ્તિ થાય. અણ્ય ન્યસંતે યે નરાહ પાદાન આત પ્રકૃત્યા નુસારત સ્વસ્થા સંત સતુ તે નૂનમ રોગમુક્તા ભવંતી. જે મનુષ્ય કુદરતી આજ્ઞાને ધ્યાનમાં રાખીને પગલું ભરે છે, અર્થાત કુદરતની આજ્ઞા પ્રમાણે વર્તે છે, જીવે છે, તેઓ સદા રોગમુક્ત રહી તંદુરસ્ત જીવન ગાળે છે. સ્વાસ્થ્યને સાચવી રાખવાનો અને વધારવાનો રાજમાર્ગ છે પ્રકૃતિના નિયમો મુજબ ચાલવું, કુદરતી આહાર વિહાર રાખવો, તેમજ કુદરતી જીવન વ્યતીત કરવું અકુદરતી અસ્વાભાવિક બનાવટી દંભી કે વિલાસમય જીવન જીવવાથી લોકો રોગી બને છે અને નાની ઉંમરમાં જ કાનના કોરિયા બની જાય છે. પ્રાકૃતિક જીવન જીવવા માટેના નિયમો ભૂખ લાગે ત્યારે ખૂબ ચાવીને પેટ થોડું ભૂખ્યું રહે એ રીતે જમવું, ફળ શાક દૂધ દહીં થૂલાવાળું અનાજ અને જુદા જુદા પ્રકારની દારો જેવો સાદો સાત્વિક ખોરાક લેવો, ફરી વસ્તુઓ મરચા મસાલા ચાર પકવાન મીઠાઈઓ માંસ વગેરે અભક્ષ્ય વસ્તુઓથી દૂર રહેવું, શક્તિ મુજબ શ્રમ અને વ્યાયામ કરવો, શરીર વસ્ત્રો મકાન અને અન્ય વપરાશની વસ્તુઓને સારી રીતે સ્વચ્છ રાખવી, રાત્રે જલ્દી સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવું, મનોરંજન અને પર્યટન જેવા પ્રસંગો નિર્દોષ વિનોદો માટે મેળવતા રહેવું, કામવાસના ચાટણિયા વૃત્તિ અન્યાય અપ્રમાણિકતા ઈર્ષા દ્વેષ ચિંતા ક્રોધ તેમજ પાપ વગેરેના કુવિચારોમાંથી મનને ખસેડીને સદા સાત્વિકતા અને સદવિચારોમાં બંધાયેલું રાખવું, સ્વચ્છ હવા પાણીનું સેવન રાખવું, ઉપવાસ એનીમાં ફરહાર પાણી માટી વગેરે કુદરતી ઉપચારો દ્વારા રોગમુક્તિનો ઈલાજ કરવો. આ 10 નિયમો એવા છે કે જેમને અમલમાં મૂકીને કુદરતી જીવન વિતાવવાથી ગુમાવેલા સ્વાસ્થ્યને ફરી મેળવવું અને મેળવેલા સ્વાસ્થ્યને ટકાવી રાખી વધારતા રહેવું બિલકુલ સરળ બની શકે છે. ગાયત્રીનો અણ્ય અક્ષર આવો જ ઉપદેશ આપે છે. ભ ભવો દ્રિગમના નૈવ રુદુદ્રેગમ પરિત્યજ્ય કુરુ સર્વ વ્યવસ્થાસુ શાંતમ સંતુલિતમ મનઃ. મનસી ઉદ્વેગને છોડી દો, બધી જ પરિસ્થિતિઓમાં મનને શાંત અને સમતોલ રાખો. શરીરની ઉષ્ણતા પ્રમાણ કરતાં વધી જાય તેને આપણે તાવ કહીએ છીએ અને તાવ અનેક બીમારીઓ ઊભી કરે છે. તે પ્રમાણે ઉદ્વેગ આવેશ ઉત્તેજના મદ આતુરતા વગેરે પણ માનસિક જ્વરના લક્ષણો છે. જ્યારે આંદ્રા આવેશનો આવેગ મનમાં પેદા થાય છે તે વખતે જ્ઞાન વિવેક વિચાર વગેરે બધાનો લોપ થઈ જાય છે અને એ સન્નિપાતનો શિકાર બનેલો માણસ ગમે તેમ લવારો કરે છે અને ન કરવા જેવા અનેક અસ્તવ્યસ્ત કાર્યો કરવા લાગે છે. આવી સ્થિતિ મનુષ્ય જીવનમાં બિલકુલ અનિચ્છનીય ગણાય. દુઃખો આવતા લોકો ચિંતા શોક નિરાશા ભય ગભરાટ ક્રોધ કાયરપણું વગેરે દુઃખકર આવેશોના શિકાર બને છે અને ધન સંપત્તિ વધી જતા અહંકાર મદ મત્સર અતિશય હર્ષ અમર્યાદા નાસ્તિકતા વિલાસિતા ઈર્ષા દ્વેષ વગેરે નાશકારક ઉત્તેજનાઓમાં ફસાય છે. કેટલીકવાર લોભ અને ભોગ વૃત્તિનું આકર્ષણ એમને એટલું બધું લોભાવે છે કે લોભમાં પડીને છતી આંખે તેઓ આંધળા બની જાય છે. આ ત્રણેય પરિસ્થિતિઓમાં મનુષ્યની બુદ્ધિ બહેર મારી જાય છે. આમ તો ઉપરથી તે સારો નરવો દેખાય છે પણ ખરી રીતે તેની આંતરિક સ્થિતિ ગાંડાઓ બાળકો રોગીઓ અને ઉન્મત્ત લોકોના જેવી જ હોય છે. આવી સ્થિતિ માણસને માટે વિપત્તિ ત્રાસ અનિષ્ટ અનર્થ સિવાય બીજું કાંઈ ઉપજાવી શકે નહીં. આથી જ ગાયત્રીનો ભ અક્ષર એવો સંદેશો આપે છે કે આવેશ અને ઉત્તેજનાથી બચો, દૂર રહો, દૂરદર્શી, વિવેકી, શાંત અને સ્થિર વૃત્તિવાળા બનો. વાદળની ક્ષણિક છાયાની જેમ રોજબરોજની રંગબિરંગી ઘટનાઓને કારણે તમારી આંતરિક શાંતિમાં ભંગ ન પડવા દેશો. મગજને શાંત રાખો, ચિત્તને સમતોલ રહેવા દો. આવેશથી ઉત્તેજિત થયા વિના તમારા વિવેક અને દૂરદર્શિતા મુજબ તમારી વિચારધારા અને કાર્ય પદ્ધતિને યોગ્ય રીતે સ્થિર બનાવો. ગ્રો ગોપ્યા સ્વીયા મનોવૃત્તિન સહિષ્ણુ નરો ભવેત સ્થિતિ મનુષ્ય કેવિક્ષય તદનુરૂપ આમચરેત. પોતાની વૃત્તિઓને છુપાવી ન જોઈએ. મનુષ્યએ અસહનશીલ ન બનવું જોઈએ. બીજાની સ્થિતિ જોઈને તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. પોતાની મનોવૃત્તિઓને છુપાવવી તે છળ છે, કપટ છે અને પાપ છે. જેવું અંતરમાં હોય તેવું બહાર પ્રગટ કરવું એ પાપમાંથી છૂટવાનો મોટો રાજમાર્ગ છે. સ્પષ્ટ કહી દેનારા, સાચે સાચું સાંભળી દેનારા હોય તેવું જ હોઠે આણનારા લોકો ભલે કોઈને ગમે તેટલા ખરાબ લાગે પણ ઈશ્વર આગળ, આત્મા આગળ ગુનેગાર નહીં લેખાય. જે લોકો પોતાની જાત પર, પોતાના આત્મા પર અસત્યનું આવરણ ચડાવે છે તેઓ એક રીતે આત્મઘાતી છે. કોઈ વ્યક્તિ કદાચ વધારે દુષ્ટ હોય તો પોતાના કેટલાક આત્મીય અને વિશ્વાસુ માણસો રાખે જ છે. એવા થોડાક આત્મીય અને વિશ્વાસુ માણસો આગળ એ પોતાની ખાનગી વાતો જાહેર કરીને મનની હરવાસ અનુભવે છે. દરેક મનુષ્યએ પોતાના આવા થોડાક આત્મીયજનોનો મિત્રો અને વડીલો રાખવા જોઈએ. દરેક મનુષ્યના દ્રષ્ટિકોણ, વિચાર, અનુભવ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર જુદા જુદા હોય છે. આથી દરેકની વિચારસરણી સરખી ન હોઈ શકે. આ તથ્યનો ખ્યાલ રાખીને જ જે બીજાઓ પ્રત્યે સહનશીલતા દાખવવી જોઈએ. પોતાની સાથે ગમે તેટલો મતભેદ રાખનાર મનુષ્યને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી અથવા વિરોધી માની લેવાની વૃત્તિ યોગ્ય નથી. એવી અસહિષ્ણુતા અને ઝઘડાઓનો મૂળ બને છે. એકબીજાના દ્રષ્ટિકોણના ભેદને સમજી લઈ બનતા પ્રયત્ને સમાધાન વૃત્તિ રાખી કોઈ મધ્યમ માર્ગ શોધવો જોઈએ. આમ છતાંય મતભેદ રહેવા પામે તો તેને ધીમે ધીમે ભવિષ્યમાં દૂર કરવાના ખ્યાલો તત્કાળ મનમાંથી કાઢી નાખવો જોઈએ. જગતમાં બધા પ્રકારની પ્રકૃતિના લોકો હોય છે. મૂર્ખ, વિદ્વાન, રોગી, તંદુરસ્ત, પાપી, પુણ્યાત્મા, કાયર, વીર, કટ્ટરતાવાદી, નમ્ર, ચોર, પ્રામાણિક, આદરણીય, સ્વધર્મી, દયાપાત્ર, દંડ કરવા લાયક, શુષ્ક, રસિક, ભોગી, ત્યાગી વગેરે પરસ્પર વિરોધી પ્રકારના મનુષ્યો જગતમાં છે. એમની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની સાથે તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. તે જ મુજબ તેમની સાથે સંભાષણ, વ્યવહાર અને સહકાર વગેરે રાખવા જોઈએ. એમની સ્થિતિ મુજબ એમને માટે શક્ય એવી સલાહ આપવી જોઈએ. બધાની સાથે એક સરખી રીતે વર્તી શકાય નહીં. વળી બધા એક સરખા માર્ગે ચાલી પણ ન શકે. ગાયત્રીનો ગો અક્ષર આપણને આ બધું શીખવાડે છે.